एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश 48 सप्तपदी कवि उमाशंकर जोशी। 19 डिसेम्बरे उमाशंकर जोशीनी पुण्यतिथि गई। ब्रह्मांडना श्वासोच्छ्वास सांभळी शके अने ए श्वासोच्छ्वास ने गुजराती भाषा में उतारवा मथामण करे एवो मोटा गजानो गुजराती कवि अत्यारे आपणी पासे कोई नथी। 1989 वात छे। हूँ अने मारा पत्नी शालिनी अमे बन्ने दीकरी परवणी ने घेर जर्मनी जवाना हता। यूरोपना केटलाक देशोनो प्रवास पण एमां उमेरायो हतो। अमदावादथी उपड़वाने माटे एकाद दिवस ज बाकी हतो अने आगली रात्रे 9 वाग्याना सुमारे ओचिंतो बारने टकोरो पड़ो। बारनू उघाड़ीने जोईए छीए तो आखू गुजरात अमारे बारने उभू हतुं। दगोले सात्रने माटे कहेलू के सात्र फ्रांस छे, तेम जो गुजरातने माटे कहेवू होय तो उमाशंकर गुजरात छे। તે રાત્રે ઉમાશંકર 1.5 કલાક રોકાયા। યુરોપ જોવાય એટલું વાહનમાં નહીં પણ પગપાળા જોવું એવી સલાહ આપી। પેરિસ વર્ણવ્યું। પેરિસનું 9 કલા કેન્દ્ર પોપિંદુ જોવાનું ન ચૂકાય એ વાત પર ભાર મૂક્યો। પોપિંદુની ઝીણી ઝીણી વિગતો એવી રીતે કહી કે ઉમાશંકર જાણે કોઈ રોજિંદા પેરિસવાસી હોય। ઉમાશંકરે ગુજરાત મોરી મોરી રે ભલે ગાયું, પણ એમણે પોતાની ઓળખ તો હું ગુર્જર ભારતવાસી તરીકે આપી છે। એમની આરત તો હંમેશા વ્યક્તિ બનીને બનું વિશ્વ માનવીની રહી, અને એથી આગળ એમનો તાર તો વિશ્વના વિશ્વ સાથે છે। કવાસાર નિહારિકાઓ આકાશગંગાઓ નક્ષત્રોના ધણ સાથે સમસ્ત બ્રહ્માંડ સાથે જોડાતો રહ્યો। જર્મનીના સમર્થ કવિ રિલકે વારંવાર નવી રીતે લખવાનું સાહસ કરેલું અને પોતાની એકની એક વાત જુદી જુદી રીતે મૂકી મૂકીને છેવટે પોતાની 10 દુઈનો કરુણિકાઓને પરાકાષ્ઠાએ પહોંચાડેલી। આ કરુણિકાઓએ રિલકેનો 10 વર્ષ સુધી કબજો લીધેલો। બરાબર એમ જ ઉમાશંકરે પણ નવા નવા આરંભો કર્યા છે। એકની એક વાતને પરાકાષ્ઠાએ પહોંચાડી છે। સત્યાગ્રહની લડતમાં પકડાઈને સાબરમતી જેલમાં એમને કોઈના અગોચર સ્પર્શનો અનુભવ થયેલો અને એના વજનવેગ નીચે દબાઈને એમનું અસ્તિત્વ જાણે પૃથ્વીની સપાટી સાથે સમરેખ થઈ ગયું છે એવું એમને લાગેલું। આ અનુભવ પછી એમને વિરાટ ભૂમિકા પર એક નાટક સૂજેલું જેમાં નક્ષત્રો અને ગ્રહો પાત્રો હતા। ધરતીની મહાપ્રજાઓ અને યુદ્ધોના દ્રશ્યો હતા। યુદ્ધના વિકલ્પે એમાં મહાપ્રજાઓના સમૂહ સત્યાગ્રહનો નિર્દેશ હતો અને અંતે પૃથ્વીની બધી મહાપ્રજાઓ વચ્ચે સંવાદ સ્થપાતા પ્રેમની પ્રતિષ્ઠા થતી બતાવાયેલી હતી। પણ આ નાટક એમને માત્ર સૂજેલું પણ ક્યારેય લખાયેલું નથી, લખ્યું પણ નહીં, અને પછી આ ન લખાયેલા નાટકને કારણે એમણે એ વિશ્વ નાગરિકની વિશ્વ પ્રેમની વિશ્વ શાંતિની વિરાટ પ્રણયની વાતો કવિતામાં કર્યા જ કરી છે। સપ્તપદીમાં ઉમાશંકરની આ વાતની પરાકાષ્ઠા છે। સપ્તપદીમાં 7 કાવ્યો છે અને આ 7 કાવ્યો મળીને એક કાવ્ય થાય છે। આ કાવ્ય ઉમાશંકરનો 25 વર્ષ સુધી કબજો લીધેલો। પહેલાં કવિએ સપ્તપદીમાં 4 કાવ્યોની કલ્પના કરેલી, પછી 5નો અંદાજ રહ્યો, છેવટે 7 કાવ્યોમાં આખી વસ્તુ રજૂ થઈ। એમાં કવિધર્મ સમાજધર્મ અને આત્મધર્મને એમણે એકરૂપ કર્યા છે, પ્રેમની દીક્ષાને કેન્દ્રમાં રાખી છે। વ્યક્તિત્વ કેવી રીતે છિન્ન ભિન્ન થાય છે અને પછી કેવી રીતે પાછું સુગ્રથિત થાય છે એની વાત કરતાં કરતાં ઘણી જગ્યાએ ઉમાશંકર મહાકાવ્યની નજીક પહોંચી ગયા છે એવો અનુભવ આપણને થયા વગર રહે નહીં. પહેલા કાવ્ય છિન્ન ભિન્ન છુંમાં વૈશાખી બપોરની દોજખમાં સાબરમતી પુલ પરથી બસમાં પસાર થતાં સાબરમતીના ક્ષીણ પ્રવાહની ટાઢક કવિને અડે છે અને એમને થાય છે આવી ટાઢક પહોંચાડવાનું કામ મારા લઘુ હૈયાથી આ અજાણી ધબક ના કરી શકે. છિન્ન ભિન્નતા વચ્ચે એટલું જો કરી શકાય પણ માણસ રઘવાયો છે. બીજા કાવ્ય શોધમાં સુંદર વસ્તુઓ આંખ સામે છે છતાં સુંદરતા અડતી નથી. કવિ કહે છે પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં. બાળકોનું હાસ્ય સામે છે. ઉત્સવ કરીને પાછું વળતું ગૌરીઓનું ઝુંડ સામે છે પણ એને વધાવવાની નિરાંત નથી. કવિને એનો રંજ છે. ત્રીજા કાવ્ય નવપરિણીત પેલા માં નવા પરણેલા એમની સામે છે અને એમને છિન્ન ભિન્નના વચ્ચે ક્ષણિક એકત્વનો અનુભવ થાય છે ખરો, પણ આમ છતાં સમગ્ર વિશ્વમાં દ્વેષ જ્વાલાઓની વચ્ચે પ્રેમની સરવાણી સણસણી રહે છે એનું દુઃખ એમણે ચોથા કાવ્ય સ્વપ્નને સળગવું હોય તો માં રજૂ કર્યું છે. એમને ખબર છે કે ભર્યા ભર્યા બજારોને ભર્યા ભર્યા ખેતરોની સામે જ કોટી કોટી માનવોને કોળિયાના વખા છે. બધાના હૃદય બોબળા છે અને ચિત્ત બહેરા થઈ ગયા છે. માણસો વચ્ચે સંબંધ છે પણ તે હિંસા સરંજામ માટે, સુખની લૂંટ માટે, બજારના નગારા માટે છે. માનવ જાતમાં અંદર એક દુષ્ટતા પડેલી છે અને એ દુષ્ટતા ગુલાબને જેમ કીડો ખાઈ જાય તેમ ખાઈ જઈ રહી છે. છતાં એ દુષ્ટતાને એક જ માર્ગે જીતી શકાય તેમ છે અને તે માર્ગ છે પ્રેમનો. આ દુષ્ટતા પ્રેમથી ભયભીત બની શકે છે. પાંચમા કાવ્યમાં કવિ આ પ્રેમ માટે પ્રભુનો પીછો પકડે છે. દરેકના અનેક ચહેરાઓ વચ્ચે પ્રભુનો ચહેરો અચૂક ફરકી જતો જુએ છે. એક એક માનવ, પશુ, પંખી, ઝાડ, ફૂલ, ઘાસ આ બધામાં કવિને આનંદની ગંગોત્રી દેખાય છે. કવિને થાય છે કે આ એકમાત્ર પ્રેમ જ વિશ્વ નિવાસીનું વિશ્વ પ્રતિનું ખૂટલપણું દૂર કરી શકે તેમ છે. છઠ્ઠા કાવ્યમાં આથી જ બ્રહ્માંડની ધરીને વાઢતા અને નક્ષત્રોનો કોળિયો કરતા કાળા ઓછાયાની વચ્ચે દૂરના તારાનું વાલ વરસતું કિરણ કવિ જોઈ શકે છે. કવિને પ્રતીત થાય છે કે દુષ્ટતાનો તે મૃત્યુનો પણ સ્વીકાર કરવો જ પડે. આ બે છે તો જ પ્રેમનો અને જીવનનો મહિમા છે. કવિ જ્યાં પ્રેમ અને જીવનના મહિમા પર પહોંચે છે ત્યાં કવિની સામે સાતમા કાવ્યમાં આખો પંખી લોકનો આનંકલોક ઉતરી આવે છે. સાત કાવ્યોમાં છેલ્લું પંખીલોક કોઈ મહાકાવ્યનો કપાયેલો કટકો હોય એટલું ભવ્ય અને મનોહર છે. પરોળથી માંડી સવાર, બપોર, સાંજ, રાત, અધરાત સુધીની પંખીઓની અજબ સૃષ્ટિ છે. વૃક્ષરાજના અનેક હાથેથી ઉડતા કાબર, લેલા દૈયડના ટોળે ટોળા, પર્ણપણે લચી રહેતા કલરવો, આ આકાશને ફુવારાની જેમ ભરી દેતો પાંદડે પાંદડે નાચતો સ્વરકુંજ, પંખીઓની ક્રીડા, એમની પાંખોથી ઉડતી તેજ છાલકો, આ બધું કવિ ઘૂંટડે ઘૂંટડે ટીપે ટીપે પીએ છે. કવિનું હૃદય એમના કાન ચેતનવંતા થઈ જાય છે. બધું હૃદયમય બની જાય છે. આવા અનુભવ વચ્ચે કવિને લાગે છે નામ મારું ભાષામાં ઓગળી ગયું છે. અહમના આ સદંતર વિલોપન સાથે અને મૌનમાં સરી જતા પરિવેશ સાથે છેલ્લું કાવ્ય પૂરું થાય છે. સપ્તપદી વિશ્વ સાહિત્યમાં ગુજરાતી સાહિત્યને તરતું મૂકવાની પહેલી હાથવગી સામગ્રી છે.